And Bhagavan Anri Jai, Akshar Purushottam Maharaj Anri Jai, Gunatitan Swami Maharaj Anri Jai, Bhagatji Maharaj Anri Jai, Sastriji Maharaj Anri Jai, Yogiji Maharaj Anri Jai, Satam Abhi Mahosavani Jai, 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 Jai. આજને દિવસે આપણા ભારતવાસીઓને ખૂબ જ અગત્યનો આજનો દિવસ કહેવાય, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ગુરુ વગર જ્ઞાન નહીં. આપણે જે સાચું જ્ઞાન, સાચી દિશા, સાચો માર્ગ એ એવા જે ગુરુ છે આપણે બતાવે, અને એટલા માટે જે જે સંપ્રદાયના ને જે જે બધા ભક્તો છે પોતાના ગુરુને પ્રસન્ન કરવાને માટે દર્શનને આશીર્વાદ લેવા ત્યાં જ્યાં હોય ત્યાં જાય છે, એટલે ખૂબ એનો મહિમા છે. કારણ કે આપણે માટે સાચો માર્ગ ને સાચી દિશા એ અનાદિકાળથી ગુરુના થકી જ આપણને પ્રાપ્ત થયું. ભગવાનની પ્રાપ્તિ, ભગવાનનો મહિમા એ પણ એવા ગુરુ થકી જ પ્રાપ્ત થાય છે. આપણા આત્માનું દર્શન એ પણ એવા જે ગુરુ કહેવામાં, ગુરુ જેને આપણે કહીએ છીએ એના થકી જ આપણે આત્માનું દર્શન. આપણે આ શરીર છે, શરીર છે તો નાશ પામી જવાનું છે. નાશવંત શરીરને કહ્યું છે, ક્ષણિક કહ્યું છે અને ક્ષણમાં પડી જાય છે. શરીરનો કોઈ નિર્ધાર નથી, એને કોઈ મૂળ નથી કે જે હજારો વર્ષો કરશે, પણ હાલતા ચાલતા ખાતા પીતા ગમે ત્યારે ગમે તે વખતે અકસ્માતમાં બધું જતું જ રહે છે. અને શરીરથી જે વસ્તુ આપણે પ્રાપ્ત કરેલી વસ્તુ છે આ દુનિયામાં, પૈસા, ટકા, સમૃદ્ધિ, બંગલા, મકાન, એ પણ એ શરીર જાય, છૂટી જાય છે, એની સાથે એ પણ ચાલ્યું જાય. એ કંઈ આપણી સાથે આવતું નથી, શરીર પણ સાથે નથી આવતું, એ નહીં જાય. અને સ્વપ્નવત સંસાર કયો છે? શાસ્ત્રોની અંદર વાત કરીએ કે આપણો આ સંસાર કેવો છે કે સ્વપ્ન હોત. સ્વપ્ન આવે એમાં બધું સારું સારું જોઈએ, દેખાય, આનંદ થાય, સુખ થાય, બધી ઘણી સમૃદ્ધિ, ઘણી ઘણી વસ્તુ જોઈએ છે, ઘણા ઘણા હોદ્દા અધિકાર પણ જાણે કે આપણે ભોગવીએ છીએ એવું પણ દેખાય. પણ સ્વપ્નમાંથી જાગ્રત થઈએ ત્યારે કશું જ ન હોય. ત્યાં જ્યાં બેઠા હોય ત્યાં જ આપણે હોય. ધંધાની રીતે બેઠા હોય, દુકાનમાં બેઠા હોય, ખેતીવાડી કરતા હોય, આપણા નિશાળ સ્કૂલની અંદર પહોંચે, ગમે તે ઠેકાને જ્યાં બેઠા ત્યાં ત્યાં જ હોય. પણ પેલું સ્વપ્નમાં દેખ્યું એટલે આપણે થાય કે હો ખરેખર પણ છું, પણ જાગ્યા પછી કશું જ નથી. એમ આપણું શરીર છે, જ્યાં સુધી ભગવાનની ઈચ્છાથી જે કંઈ કોઈને 50, 60, 70, 80 અત્યારે બધું કહ્યું છે કે 60-70 વર્ષનો આવડતા લખેલો છે, કોઈ વરી 75 ને કોઈ 80 જીવે ને કોઈ વરી 100ની સેન્ચુરી મારે 100 વર્ષો પણ જીત જ મારે એવાય ભાગ્યશાળી છે. તો કહેવાનું શું છે કે 100 વર્ષ પછી પણ એને કંઈ છે જ નહીં. સ્વપ્ન છે એની અંદર જેમ કશું જ નથી, એમ આ શરીર છૂટાની સાથે આપણે કશું આપણી સાથે આવવાનું નથી અને લઈ જવાય એમ પણ નથી, ગમે એટલા પ્રયત્ન કરીએ તો. એટલા માટે આપણને એવો સાચો જે માર્ગ છે એ ગુરુ થકી જ પ્રાપ્ત થાય છે. કે આ બધું છે છતાં એને ભોગવતા છતાં એમાં આપણને કંઈ બંધન ના થાય એવો માર્ગ બતાવે છે, એવું જ્ઞાન આપણને આપે છે. ભાગવતમાં જનક રાજાની વાત આવે છે. જનક રાજા બહુ મોટા રાજા હતા આપણા ભારતની અંદર, અને એમને પહેલેથી જ બધા શાસ્ત્રોનો શ્રવણ કરેલું હોય, સાચા સુખદેવજી જેવા કંઈ સંતો મહાત્માઓ આત્મનિષ્ઠ છે, એમના થકી એ વાત તરત પોતે સમજીને આવું જ્ઞાન આત્માને પરમાત્માનું પ્રાપ્ત કરેલું હતું. અને એ રાજા છે એને એક વખત સ્વપ્ન આવ્યું, અને સ્વપ્નની અંદર એને પોતે હાવ ભિખારી થઈ ગયા, બધું રાજપાટ ચાલ્યું ગયું, ખાવાનું પીવાનું કશું જ મળે નહીં, શરીર ઉપર કપડાં તે ફાટલા તૂટલા. તેની પાસે જાહો જલાલી હતી, સોનાના થાળને એમાં જમતા કરતા ને બધું અનેક બધું હતું, પણ સ્વપ્નમાં ગયા એમાં કશું જ દેખાયું, કશું જ નથી રહ્યું એમ થયું. પછી એને ભૂખ લાગી, ભૂખ લાગી તો પછી ખાવાનું પણ કહેતું નતું, એટલે ક્યાંથી ખાય, જે સોનાના થાળમાં જમતો તો એને કંઈ હતું નહીં. પછી રસ્તામાં એક, પછી તો બહાર રસ્તામાં જ ફરતા હતા, ઠીક કરવું પડ્યું. કુંભારપુલો આપણો માટલાનો કહે ને, એનો માટીનો, એમાંનું એક બોલો માટલું ફૂટી ગયેલું હતું, એનું ભેટું મળ્યું. એટલે એને લઈને પેલી ભૂખ લાગી છે તો લોકો પાસે માગતા હતું, મને ખાવા આપો ખાવા આપો, એટલે એમાંથી કોઈક આપ્યું બધું થોડું ઘણું. એ થોડું ઘણું છે, એને પાછું ત્યાં આગળ બેસીને જમવાનો વિચાર કર્યો, એટલે એક ઠેકાને એક મકાન હતું ને એનો ઓટલો હતો, એ ઓટલા આગળ જઈને બેસીને પોતે ખાવા માટે પ્રયત્ન કરે છે. આમ ખાય છે ને, એટલામાં બે ખૂંટિયા જેને કહીએ છીએ આપણે, સાંડ, જે સાંડ કહીએ છીએ ને એ ખૂંટિયા, એ બહુ અલમસ્ત હોય, બધા ખાઈ પીને અલમસ્ત થયેલા હોય, એટલે ને કોઈ પણ કહેતા તો ખૂંટિયા જેવો છે, એટલે શું કે અલમસ્ત થયો અને લોકો જોડે તકરાર કરતો હોય, એટલે ખૂંટિયા છે, બહુ એકદમ તોફાની માણસ હોય, તો તોફાની એ બળદો, બળદ એના નહીં પણ એને ખૂંટિયા કહેવા હોય, તે લડે હાંડે, કે લડતા 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 એકબીજાને માથું માથું આમ ભરાતા ભરાતા રાજા બેઠો છે ત્યાં આવી ગયા. રાજાને થયું કે આવશે મને મારી નાખશે, મરી જઈશું, તે દોડ્યા ઊભા થઈને ચાલ્યા દોડ્યા, પેલા ખૂંટિયા પણ તોફાને ચડેલા હતા, તેની પછાડી દોડ્યા, એટલે પેલો રાજા કાં તો મરી, તે રાજો દોડ્યો જાય છે ને પેલા ખૂંટિયા પાસે જાય છે, અડધો માઇલ જેટલું કંઈક દોડ્યા, પણ રાજા થાકી ગયો, થાકી ગયો એટલે એને એકદમ પેલું ઠીકરું હતું હાથમાંથી પડી ગયું, અને આ ઠાકરું પડી ગયું છે ને ત્યાંથી ઊંઘમાંથી જાગી ગયા, પોતાના મહેલમાં સૂતા છે, છળી પોકારાય છે, હું જંજુરિયા બધા અજુર અજુર કરે, ખાવા પીવાનું બીજું ત્રીજું બધી જ્યુસ બુસ લઈને આવીને ઊભા રહ્યા બધા, અને આ જમવાની વાત કરે છે બધા બેઠા. એટલે રાજાને વિચાર થયો કે હું હતું થોડીક વાર પહેલાં તો હાવ મારું બધું જતું રહ્યું, કશું નહોતું, અત્યારે તો બધું દેખાય છે મને, એટલે એને શંકા થઈ કે હું સાચું છું, સ્વપ્નામાં જોયું સાચું, કે હું અત્યારે બેઠો છે બંગલામાં સાચું, એ વિચાર કરતા એને પછી પોતાની એક સભા, બધા ઉમરાઓ હતા, સારા વિદ્વાનો હતા, સારા જે વિદ્વાન પંડિતો બધાને બોલાયા, અને સભાની અંદર પછી એને પ્રશ્ન કર્યો કે આ મેં સ્વપ્નું થયું અને મને આવું દેખાયું, એ સ્વપ્નું સાચું કે આ મારું અત્યારે હું બંગલામાં બધું બેઠો છું જાહોજલ એ સાચું છે? બધા મૂંઝાયા, કારણ કે એને સાચા ગુરુ કોઈ મળ્યા ના હોય તો મૂંઝવણ થાય જ, કે એ રસ્તો બતાવવાને મારે, એટલે એ કોઈ કહી શક્યું નહીં. એટલામાં એક ઋષિ આવ્યા જેને અષ્ટાવક્ર ઋષિ કહેવાતા, બહુ સમર્થ ઋષિ થઈ ગયા બંને અંદર, પણ એને આઠે અંગ વાંકવા હતા, હાથેનો આમ વાંકો થઈ ગયેલા હોય, મોડું આમ થઈ ગયેલું હોય, પગ આમ છે તેમ છે, એટલે એવું આઠે અંગે એકદમ કદરૂપ માણસ, જેને કહીએ ને જોઈએ ને આપણને એકદમ હસવું આવે. સભામાં આવ્યા ધીરે 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 લાગણી લેકિને આમ ઊભા રહ્યા, દૂર જરા ઊભા છે તો સભામાં બધાને એને જોઈને હસવું આવ્યું. આપણને પણ એવું કુદરતી હોય હોય તો હસવું આવે કે આવરી કંઈ અહીં ચડ્યું આ સભામાં, એટલે હસ્યા બધા. અચ્છા, પણ જે અલમસ્ત યોગ્યો છે એને કંઈ પડી નથી, દુનિયા રાજા હોય કે મહારાજા હોય કે દુનિયાની ગમે તેટલી સંપત્તિ હોય એને કંઈ જરૂર નથી. સિકંદરની વાત આપણે આવે છે ને, આપણે વાત જાણીએ છીએ કે નહીં, આપણા ઋષિ મુનિને કહ્યું તું આય મારી પાસે, એને મારે કાંઈ તારી જરૂર નથી, એવા અલમસ્ત છે કે એને કોઈ જાતનો સત્તાનો મોહ નથી, પૈસાનો મોહ નથી, મારું નથી, તારું નથી, છળ કપટ પ્રબંધ નથી, કંઈ અપેક્ષા જ નથી. અપેક્ષા જેટલી છે એટલું આપણને દુઃખ, અને કોઈ અપેક્ષા ના હોય એટલે શાંતિ. એટલે એવું કે અલમસ્ત જોગી, એમને મહાન સંત હતા, એને કહી દીધું કે આ બધાને જોયું હસતા, એટલે કહ્યું હે રાજા, હું એમ જાણતો હતો કે રાજા કંઈક જ્ઞાની સમજુ છે એટલે હું અહીંયા આગળ તને મળવા માટે આવ્યો છું, પણ જ્યારે સભામાં આવીને જોઉં છું તારા બધા તમે ચમાર બેઠા છો. ચમાર એટલે તો આપ બધા સમજી ગયા છો, હવે ગુજરાતી ભાષાની અંદર ચામડો જે કરે તમે ચમાર લોકો, ઢોળનો ચામડો ચીરી અને એને પાછો કાલવે કરે ને તેના જોડા પહેરાતા પહેલાં ત્યાં અને ત્યારે ચાલે છે. તો કહેવાનું શું કે બધું કહ્યું પેલા દૃશ્ય બહુ નિધડકપણે બોલ્યો, દેખાય આમ હતા, પણ જ્યારે એને પોતાને જ્ઞાન છે તો જ્ઞાનના કેપમાં કહ્યું તમે બધા ચમાર છો. પેલા રાજાને પણ થઈ ગયું કે મને પણ ચમાર હતો, કહ્યો બધાને ચમાર કયા, એટલે નજીક બોલાયા, ઋષિ આવ્યા, ઋષિ આવ્યા એટલે રાજા જરા બુદ્ધિવાળો હતો એટલે રાજા મોડાયા, આસન આપ્યું, એને બેસાડ્યા, પૂજા પાઠ કરે, ફૂલહાર પહેરા. પછી કહ્યું કે મહારાજ તમે અમને ચમાર કેમ કહ્યા? તો કે ચમાર હું તમને એટલા માટે કહું છું કે તમે મારા શરીર સામું જુઓ છો. મારું શરીર કેવું છે એને તમે, કોઈનું રૂપાળું જુઓ, કોઈને નગળું જુઓ, બધું કોઈને પણ કલંગડા હોય, લૂલા હોય, વાંડા હોય, બાળા હોય, બધા ઘણા એવા કદુરતા હોય. કોઈનો રૂપાળા માણસો હોય એટલે રૂપાળામાં પણ મોહ થાય, પહેલાં મોહ ના થાય. એટલે તમે જે મારું સ્વરૂપ, મારું દેહ જોઈને હસ્યા છો એટલે મેં કહ્યું ચમારા ચામડીનો તમને જ્ઞાન છે. અમારી ચામડીનો જ્ઞાન છે કે આ ચામડી કેવી છે ને કમે કે કાળા છે ને બધા આવા છે ને તેવા છે ને, એટલે એટલે હું હસ્યો છું. અથવા જો તમને જ્ઞાન હોત તો તમે આ વાત કરો નહીં. પણ રાજા જરા ક્ષભ થઈ ગયો કે મારો આ તો કોઈ સામાન્ય માણસ નથી, આ તો મહાન યોગી છે. પછી બે જણા પૂજા કર્યા અને પછી કહ્યું કે તમે કેમ અમને કહ્યા? તો એટલા માટે તમે મારા શરીર સામું જોયું. પણ આત્માનું જો તમને જ્ઞાન હોત તો તમે આ વાત કરો જ નહીં. આત્મા છે એ કોઈ રીતે ગીતામાં આપણને એક જ્ઞાન આપ્યું છે કે આત્મા છે, અજર છે, અમર છે, સુખરૂપ સત્તારૂપ છે. એ નાશવંત પણ નથી, મળતો નથી, સડતો નથી, બળતો નથી, એનું કોઈ રીતનું નાશ થતો નથી. એ પછી ગમે તે રીતે મળે, પ્લેનમાંથી મળે, મોટરમાંથી મળે, પાણીમાં ડૂબી જાય, અગ્નિમાં ડૂબી જાય, કોઈ મારી નાખે, લડાઈમાં મળે, ખાતા પીતા મળે, સૂતા બધા બેસે, ખુરશી પર બેહીને મળે, ગમે ત્યાં પણ મળે જ. આ શરીર પડે છે આ ગમે ત્યાંથી તે, એટલે એ રીતે એ શરીર છે. પણ એનો આત્મા છે એની અંદરથી જે ચાલ્યો જાય છે ત્યારે શરીરની દશા થાય છે. તો જો તમને મારા આત્માની જો તમને ખબર હોત, તમને આત્મજ્ઞાનનું, તો આત્મા તો આવો છે, એને કંઈ શરીર કડદૂર કોઈ નથી નથી. એનો આકાર જ તેજસ્વી છે, દિવ્ય છે, પ્રકાશમય છે. એની વસ્તુ તમને જ્ઞાન હોત તો એ આત્મા ચાલ્યો ગયો છે. આત્મા પછી તમારા જોડે આ તો પડી જ રહેવાનું છે. સ્વપ્નની માફક કરું તો સ્વપ્નમાં ચાલી ગયું, એમાં જાગ્રતમાં તમને આ થયું, એમ સ્વપ્નમાં જેવું જ આ શરીર જાગતા પણ તમારું નાશ છે. તો આત્માનું જ્ઞાન હતો તો આત્માની વાત એને જ્યારે કરી કે જો એવી રીતે આત્મા છે એ કોઈનું માં નથી, બાપ નથી, ભય નથી, કુટુંબ નથી, પરિવાર નથી, રાજપાટ કશું જ છે નહીં, એને કોઈ દેશ વેશ કશું જ છે નહીં. આત્મા એટલે તૈતન્ય. અને એ આત્માનું સ્વરૂપ માટે શરીર ભગવાને આપ્યું છે. અને એ શરીરના સાધનો વડે કરીને ભગવાનની આ માટે સાચા સંત મંદિરો છે. આપણને સંત સમાગમથી આપણને એ જ્ઞાન થાય. પણ એ સંત પણ કહેવા જોઈએ કે એને પોતાનું સંપૂર્ણ જ્ઞાન હોય. બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન શોચતી ન કાંક્ષતી સમસ્ત સર્વભૂતેષુ મદભક્તિ લભતે પરમ. આપણે વાત કરે છે કે બ્રહ્મ, જેને બ્રહ્મનું જ્ઞાન થયું છે, આત્માનું જ્ઞાન થયું છે, પરમાત્માનું જ્ઞાન થયું છે, ચૈતન્યનું જ્ઞાન થયું છે, એવા જે સંત છે, એવા જે ઋષિઓ છે, એવા જે મહાત્માઓ છે, એનું એ રીતનું સ્થિતિ હોય કે પોતાને આ દેહની કોઈ ચિંતા, કોઈ મારે, કોઈ તિરકાર કરે, અપમાન કરે, તિરસ્કાર કરે, દુઃખ આપે, તો એને કંઈ બીજું લાગે નહીં. કારણ કે પોતે પોતાનું સ્વરૂપ માને છે આત્મા. તો ચૈતન્યને કંઈ વાગતું નથી, એને કોઈ મૂર્ખો કે કોઈ બેવકૂફ કે કોઈ મકામો કહે તો એને કંઈ થતું જ નથી. એટલે મારે એને એને કોઈ જાતનું દુઃખ થતું જ નથી. એટલે એ રીતે એને જાણીએ તો થાય. તો એ પ્રમાણે ત્યારે એમને વાત કરી કે આ રીતનું જો જ્ઞાન કરે એટલા માટે કે એ સંત કેવા હોવા જોઈએ, બ્રહ્મભૂત હોય, એટલે જે મહાત્માના લક્ષણ કહીએ છીએ કે જે સંતાન જગતી આપણને આવું જ્ઞાન થાય અને એનું જે પોતાના જ્ઞાનથી દ્રઢ થયેલા હોય. કેવું કથન પૂરતા નહીં, કહેવા પૂરતા નહીં, કંઈની પરીક્ષા જો કરો તો અમે ફાય. તો બ્રહ્મભૂત પછી એનું આત્મા કેવો હોય? પ્રસન્ન, હંમેશા પ્રસન્ન. કોઈ મારે, કોઈ અપમાન કરે, તિરસ્કાર કરે તો એને આનંદ, બહુ આનંદથી પોતે બોલે, આનંદથી, અને કોઈ દર દુઃખ ના લાગે મને કેમ મૂરખ કયો કેમ આમ કયો. તો પ્રસન્ન આત્મા હોય, બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન શોચતી ન કાંક્ષતી, કોઈ જાતનો શોક ના થાય. કે દુનિયામાં ગમે એટલી પોતાની નુકસાન કે પોતાને એ થાય તો એનો શોક ન કરે કે મારી વસ્તુ જતી રહી, મારી વસ્તુ હતી ને જતી, મારી હતી નહીં જવાનું ક્યાં છે? આપણું આપણે માન્યું છે તો દુઃખ છે, નથી માન્યું તો ક્યાં દુઃખ છે? તમારો દીકરો છે એ જરા થોડોક અભણ પણ હોય, બીજાનો છોકરો ભણેલો ડિગ્રી વાળો હોય, એને રસ્તામાં કોઈ મારે તો તમને દુઃખ ના થાય, રખડે તે મારતો હોય છે, પણ તમારા છોકરાને તો તરત કેસ કરીએ. એટલે આપણું મકાન કોઈ મારી નાખે દુઃખ થાય, બીજાનું બળતું હોય તો બળે. એટલે તમે દરેકને વસ્તુ છે કે હું ને મારું જે વર્ગ્યું છે કે હું છું એટલે હું નથી ને મારું નથી આ જગતની અંદર, એવું જો આપણને જ્ઞાન હોય તો પછી દુઃખ જ ના થાય. એ કંઈ તમે કરોડ આપણે મળ્યા ને કરોડ જતા રહ્યા પણ એની અંદર પણ દુઃખ થાય છે કે મેં કમાયો, આપણે કમાયા નથી ત્યાં પછી જવાના જ ક્યાં છે? એટલે દરેકની આ સમજણની અંદર જો સમજણ કરવાની છે, વ્યવહાર તમે કરો છો બરોબર છે, પૈસા કમાવો છો એ બરોબર છે, દરેક કાર્ય કરો છો બરોબર, એ કાર્યની સાથે આ જનકની સમજણની વાત હું કરું છું કે એને સમજણ એવી હતી એટલે એને દુઃખ નહોતું થતું, એટલે એ રાજાને પ્રસંગ એટલા માટે લાવ્યા છે કે એ રાજાને એ તો એટલે આ સંતના જે લક્ષણ છે એની વાત કરીએ કે બ્રહ્મભૂત ન સોચે ન કાંક્ષતી, કોઈ ઈચ્છા જ નહીં, અપેક્ષા જ નહીં. તમે જુઓ તમારી અપેક્ષાઓ વધતી જેટલી હશે એટલી ઉપાધિ છે. અપેક્ષાની જરૂર છે, આપણે જરૂર છે એટલું જોઈએ, જરૂર છે એટલું કમાવો, જરૂર છે એટલું પ્રાપ્ત કરો, અને એમાંથી જેટલું બીજું પરોપકાર થઈ પણ કરતા રહો. એટલે એવું નથી કંઈ ના જ કરીએ, અપેક્ષા ના રાખવી, અપેક્ષાથી જ વધારે આપણી જરૂરિયાત કરતાં વધારે ભેગું કરો એટલે પછી બધું આપણે દુઃખ થાય છે અને એનાથી ઉપાધિઓ પણ થાય છે. એટલે અપેક્ષા જરૂર છે એટલી અપેક્ષા રાખો. એટલે કહ્યું કે એને જે અપેક્ષાઓ રહે છે એ પણ દુઃખનું કારણ છે. શોક તો નથી થતો પણ જે અપેક્ષા આવી તો એને રહી થાય. નકાંક્ષી નસો તે ન સમ પ્રમભૂત પ્રસન્નાત્મા નસો તે નકાંક્ષાથી સમ સર્વભૂતે છો. જીવ પ્રાણી ઉપર એની દયા હોય, દરેકમાં ભગવાન જ્યાં જુઓ ત્યાં રામજી, પશુ પંખીની અંદર પણ જાણ, ઝાડ પાનની અંદર પણ ભગવાન છે, દરેક મનુષ્યની અંદર ભગવાન છે. આ દ્રષ્ટિ મળવી આપણા આપણા હિન્દુ ધર્મની વાત છે. અને આપણા જે અવતારો થઈ ગયા છે, આપણા જે ઋષિમુનિઓ થઈ ગયા છે, ભાગવત ગીતા ઉપનિષદ ગ્રંથોનું વાંચન રાખવું જોઈએ આપણે, તો આપણને આ જ્ઞાનની ખબર પડે, એવા મહાત્માનું ઓળખન થાય, પછી ગમે ત્યાં બાજી પડીએ તો કંઈ થાય નહીં. કારણ કે આજે ભગવાન રૂપના પહેર્યા એટલે બધું ગુણ આવી ગયા એવું નથી, એની અંદરનું તપાસ કરીએ જાય એનો થાય, ત્યારે એવા જે મહાત્માઓ છે એનો લક્ષણ આ છે, અને એવા મહાત્મા થયા તો થાય છે. તો કહેવાનું છે કે એ પ્રમાણે સમસ્ત સર્વભૂતે શું, દરેકમાં દયા જ હોય, એને મારે તાળન કરે તો એનું સારું જ છે. અમારા જોગી મહારાજ હતા, દરરોજ એમને ઘણું કોઈ અપમાન કરે, તિરસ્કાર કરે, બીજું કરે તો ભગવાન એનું ભલું કરો, એને કોઈ દોષ એમ ના કે તારું ખોટું થઈ જાય. એ પછી ગમે તે દેશ વેશનો કોઈ ધર્મનો હોય, ગમે તે માણસ હોય, પોતાને પાલકાનું એના ઉપર એક દયા છે. તો કે સમજ સર્વભૂતે છું મદ ભક્તિ લપતે, એટલે ભગવાન કહે છે મારી ભક્તિ કોણ પામે છે કે આવા ગુણયુક્ત હોય તે, કે આ બ્રહ્મભૂત પ્રસન્ન આત્માને સૌથી કાંક્ષાથી સમજ મદ ભક્તિ લપતે વરમ, ત્યાં કહે છે મારી ભક્તિને પ્રાપ્ત આ કરી શકે છે એવા ગુરુ મળે તો આપણે થાય. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પણ આપણા શાસ્ત્રો કહે કે શ્રોત્રિય બધા શાસ્ત્રોને બધા સાંભળ્યા હોય, બધાનો અભ્યાસ કર્યો હોય, એનો સાર સમજતા હોય, તો એના થકી આપણને આ વસ્તુ થાય છે. તો કહેવાનું શું છે કે સર્વશાસ્ત્રનો સાર આપણા શાસ્ત્રો બતાવે છે કે ભગવાને ભગવાનના સંત થકી કલ્યાણ થાય છે. શાસ્ત્રોની અંદર બધું કહ્યું છે. કૃષ્ણ પરમાત્માએ કહ્યું અર્જુનને છેલ્લા શું કહ્યું કે તું બધા તારા મનના વિચારો મૂકી તને મારે આશ્રય આવો. ત્યાં ભગવાને કહ્યું મારે આશરે તું આ વિચાર કે આ બધાને મારીને હું દુઃખી થઈશ, હેરાન થઈશ, આ બધાને મારીને મારે પાપ ક્યાં કરું. ભગવાન કહે તને કંઈ પાપ નથી, આ તો ધર્મયુદ્ધ છે અને મારું સરનું જ્ઞાન અને હું કંઈ એમ કરતારું કલ્યાણ શકું. તો એક ભગવાનનું સરનું છે એ આપણને કારણ આવ્યું અને એ રીતે થઈ જાય. આપણે માયાને તરવું છે, આ મમતા તો મૂકવી છે, તો એમાં પણ ગીતામાં શ્લોક કહ્યો છે કે આ પ્રમાણે બધા દૈવી એશા ગુણમય મમ માયા દુરિત્ય મામે વેપર કરજે તે માયા મેં તમે. ભગવાન કે મને આવો, મારી પાસે આવશો તો તમારો ઉદ્ધાર છે. મારા જે સંત મારા જે ગુણો છે જે સંતમાં આવ્યા છે એના થકી થશે. ભગવાન સ્વામિનારાયણ પણ કહ્યું કે તાર વેદ ખરશાસ્ત્ર હજાર પુરાણ બધા ઇતિહાસ આદિ મેં વાંચ્યા છે, એનું એનું બરોબર શ્રવણ કર્યું છે અને નિચોડ મેં એમાંથી કાઢ્યો છે સાર વસ્તુ કે દરેક શાસ્ત્રો વાંચો, દરેક ગ્રંથોને વાંચો, દરેક સમય ભગવાન મળે કાં ભગવાનના સંત મળે એનાથી કલ્યાણ થાય. કારણ કે એમને સાચું જ્ઞાન છે આત્મા પરમાત્માનું અને એ જ્ઞાન આપણને આપે તો જ આપણે પ્રકાશ થાય છે. ગુરુ, ગુરુનો અર્થ આપણે સમજ્યા, ગુ એટલે અંધકાર, રુ એટલે પ્રકાશ. આ આપણો અંધકાર છે, આની અંદર કામ ક્રોધ લો મારું તારું છળ કપડ બધા દૂર છે. એ અંધકાર ક્યારે કે આ દેહનો ભાવ ક્યાં ક્યારે, એવા ગુરુ પ્રકાશ જે આપે એની અંદર આપણને પ્રકાશ કરી આપે તો આ જ્ઞાન આપણને આવે છે. અને એ જ્ઞાનવાળા જો ગુરુ મળે તો આપણો બેડો પાર થઈ જાય છે. તો કહેવાનું છે કે એ રીતે પેલા ઋષિએ જનક રાજાને ઋષિએ વાત કરી એટલે એને બહુ એ મનમાં થયું. પછી એને કહ્યું કે રાજા તને બહુ પ્યાસ લાગી હોય, તને તરસ લાગી હોય અને નદી કિનારે તું જાય તો નદીમાં ખીચો ગઈ જામ, પછી તું ક્યાંક મારું પાણી પીવું નથી તો મરી જવાનું તું. કારણ કે પાણીની જરૂર છે કે તારે વાંકી ચોકી નદીનું કામ છે. આપણે પાણીની જરૂર છે, બે ખોવા પી લીધા થઈ ગયા, વાંકી ચોકી નદીની જરૂર નથી. કારણ એ નદી આંકે છે પણ જળ સીધું છે, જળ છે સીધું જ પડે છે આપણને અંદર, પણ આપણે અજ્ઞાન છે એટલે નદી છે નદીનો જોયું. કે મારો દેહ આંકો ચોખ્ખો ભલે છે, પણ મારો જે આત્મા છે એ તેજસ્વી છે, અને એવો તારો તેજસ્વી સ્વરૂપ છે, તું સમજ. તને આ જ્ઞાન હું આપું છું, તું એવું છે તે સમજ તો તારું કલ્યાણ થશે. તો એ પ્રમાણે રાજાને જયારે પછી જ્ઞાન થયું, ત્યારે પછી તે સભા બીજો પ્રસંગ કહે છે. ખબર સભા હતી, એની અંદર પછી બેઠા હતા, અને દરરોજ પછી પોતાના રાજની અંદર કથા ચાલે, સુખદેવજી જેવા સંતો આવે વાંચે વાંચે. અને એક વખત એમાં આના શહેરમાં અગ્નિ લાગ્યો, પોતાનો રાજમહેલ બીજું ત્રીજું બરી બલ્લા આગ એટલી મોટી લાગી કે આખા શહેરમાં એક થઈ ગઈ, બધા આખા શહેરમાં લાગે, એનું મહેલ વહેલ બધું લાગ્યું. તમામ બેઠેલા આપણા બધા હોય તો આપણે એમ તો થાય કે આપણો છે, આપણે જરા બચાવી લઈએ, એટલે આપણું ઘર છે બીજું ત્રીજું કરવા ઉઠ્યા. બધાએ ઉઠી ગયા, અમારા જેવા સંત બેઠા હતા એ ઉઠ્યા કે આપણે પછી મનુલીની અંદર આપણી વસ્ત્ર છે ફલનો છે લે જઈએ. પણ રાજા ઉઠ્યો નહીં, રાજા બેસી રહ્યા. પછી એ પેલા પુરાણી કહ્યું સંત કે તમે કેમ નટ્યું, આ બધું તો તમારું છે રાજપાટ બધું તમારું. તો રાજા શું બોલે કે આ મિથિલાપુરીમાં જે કંઈ લાગે છે એમાં મારું કાંઈ જ નથી, મારું કાંઈ જ નથી, મને દુઃખ છે નું થાય. તમે મેં કહ્યું મારું થાય છે, તમે મહેમાન જાઓ છો તો મહેમાન જાઓ તો તમે જમાડે રમાડે ખારે ખરું એકદમ ટેસ્ટ આવે છે ને જમાડે, ઘરના કરતા વ્યવસ્થા. પણ કોઈ કાંઈ પૂછે આ ઘર કોનું છે, મારું નથી. કેમ તમે રહ્યો છો ને તમારા ઘર કરો સારું, પણ એ નથી માનો તો એને દુઃખ નહીં થાય, મારું મને છે એટલે દુઃખ થાય છે. તો એવા જે સુખ મળે જયારે, કેમ જેમણે કહ્યું અમારા મારા શ્રીજી મહારાજ પોતે આવ્યા, એમના સંત ગુણાતીત જેને કહીએ છીએ, ગુણોથી પર છે, ગુણ જો અંદર કંઈ છે નહીં, દૈવી ગુણો ચૈતન્ય ગુણો જેને પ્રાપ્ત કર્યા છે એવા ગુણાતીત સંત જેને આપણે અક્ષરને પુરુષોત્તમ કહીએ છીએ, એ ગુણાતીત સંત એવા હતા. તો હજારોનો કલ્યાણ એમના થઈ થયા. પછી ભગતજી મહારાજ ગયા, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ પણ એવા સંત હતા. એમાં યોગીજી મહારાજના દર્શન તો ઘણા એ કર્યા પણ હશે, શાસ્ત્રી મહારાજ કોઈ વૃદ્ધ છે તો કરેલા છે. તો એવા એ સમર્થ સંતો હતા, અને એ સંતને લઈને એમના સમાગમથી હજારોને આવું જ્ઞાન થયું છે. અને એ જ્ઞાન થયું છે તો આપણે આ બધા અહીંયા આવીએ છીએ. એટલે આપણી જે શ્રદ્ધા છે કે ગુરુને વિશેનો ભગવાન પણનો ભાવ રાખીને જો એને વિશેનો આપણે ભક્તિ કરીએ, એમનો સમાગમ કરીએ, તો આપણો બેડો પાર થઈ જાય છે. તો આ પ્રમાણે આપણા પ્રસંગ આપણા ભારતના આપણા હિન્દુ ધર્મની અંદર આપણા શાસ્ત્રોમાં ગુરુનો બહુ મહિમા કહ્યો છે. ભગવાન તુલ્ય સંત હોય છે, અને એ પ્રમાણે એમના સમાગમથી, એમના દર્શનથી, અને એમની વાત સાંભળીને જીવમાં ઉતરવાથી એક આત્માનું જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય છે, પરમાત્માના સ્વરૂપનો મહિમા સમજાય છે, ત્યારે આપણે માયાને તરીએ છીએ, માયાથી પર થઈ જવાય છે. અને આ અનેક જન્મના દુઃખ તળીને કેવળ ભગવાનનું જે ધામ છે, ભગવાનનું જે પરમ સુખ છે, કે ત્યાં જઈને કંઈ ફરી જન્મજન્મ રહેતું નથી એવું ધામ પ્રાપ્ત થાય છે. તો આજના ગુરુમત દિવસે આ બધાના જીવનમાં આવું જ્ઞાન થાય, એવા ગુરુની પ્રાપ્તિ છે, અને એના થકી આપણે આપણા શાસ્ત્રોનું વાંચન કરી, પણ એવા સંત જ્યારે મળે ત્યારે શાસ્ત્રોના અર્થો બરોબર સમજાય છે, તો એ રીતનું પ્રાપ્ત આપણને આ બધું થયેલું છે, તેને આપણે વિશેષ વિશેષ એનું ઉદ્ધાર કરીએ, અને એ માર્ગે ચાલીને સર્વ પ્રકારે સુખ્યા થવાય એ જ પ્રાર્થના.